ત્રિવક્ર કંસના રાજમહેલમાં મહાલયમાં એક પરિચારિકા તરીકે કામ કરતી હતી. રાજાને તથા સર્વ રાજવધુઓને માટે દરરોજ જોઈતા સુગંધી દ્રવ્ય પૂરા પાડવાની એની ફરજ હતી. એની સાથે બીજા અનેક કાર્યકરો હતા. તેમની મદદથી એ વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગાડતી, અત્તરો અને સુગંધી તેલો તૈયાર કરાવતી અને રાજકુટુંબને જોઈતા સુગંધી દ્રવ્યો મળી રહે તેવી વ્યવસ્થા કરતી. પોતે ઉગાડેલી વનસ્પતિઓના ઔષધીય ગુણોનું પણ એને ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એની માતા જીવતી હતી ત્યારે એ પણ આ જ કાર્ય કરતી હતી. મરતા પહેલાં રાજમહાલયના સર્વે વિષયોમાં સર્વ સત્તાધીશ પાસેથી એણે પોતાના મૃત્યુ પછી કમરમાંથી વરી ગયેલી અને ખુંદી બની ગયેલી એવી પોતાની એકની એક પુત્રીને જ આ કામ સોંપવામાં આવશે એવું વચન મેળવી લીધું હતું. ત્રિવક્રા કંઈ જન્મથી જ આવી વિરૂપ નહોતી. એનો એ અંગાંગ ઘાટીલા હતા, પણ 12 વર્ષની વયે એ મરણતોલ માંદગીમાં સપડાઈ ગઈ. એમાંથી સારી થઈ તો ખરી, પણ એ માંદગીને લીધે એના સાંધા જલાઈ ગયા અને એ વિરૂપ અને ખુંદી બની ગઈ. એ માંદી પડી તે પહેલાં એના લગ્ન દરબારના એક ઉચ્ચ અધિકારી કંસ રાજાના મુખ્ય હસ્તિપાલના પુત્ર અંગારક સાથે થઈ ગયા હતા. પણ માંદગીમાંથી જ્યારે એ સારી થઈ અને ખુંદી બની ગઈ ત્યારે એ બેડોર અને વિકૃત બની ગયેલી નારીને જોઈને અંગારકને એટલો તો આઘાત લાગ્યો કે એણે એને પોતાની પાસે રાખવાની ના પાડી. ચતુર અને સુંદર તરુણીઓને જે લહાવવા જીવન મળી શકે છે તેનાથી પોતાને તો વંચિત જ રહેવું પડે છે એવો અનુભવ થતા ત્રિવક્રાને પોતાની જાત પર, આખી દુનિયા પર અને બધા દેવો પર ભારે રોષ ઉપજ્યો. પરંતુ સ્વભાવથી જ એ આનંદીને હેતાર હતી એટલે એ રોષ બહુ ટક્યો નહીં. સંધિવાથી અકળાઈ ગયેલા અને વાંકા વરી ગયેલા પગને જેમ તેમ કરીને ઘસડતી એ આખો દિવસ કંઈ ને કંઈ મજાક મશ્કરીની વાતો કરતી. હાથમાં રૂપાની અત્તરની પેટી રાખી રાજમહાલયના ખંડે ખંડમાં ફરી વળતી. બધા એનો ઉપહાસ કરતા, એના વિલક્ષણ અને વિચિત્ર દેખાવની હાંસી ઉડાવતા. કેટલાકને તો એની સામે જ એની વિરૂપતાને ઉદ્દેશીને ગ્રામ્ય ટીકાઓ કરતા, ઘાંટા પાડતા, દારો દેતા, ઠઠ્ઠા કરતા, બાળકો એની પાછળ પડતા, પાછળ ભમતા. પણ આનંદીને હેતાર સ્વભાવવાળી ત્રિવક્રા પર આ કશાની અસર થતી નહીં. જન્મ સમયે એનું નામ માલિની પાડવામાં આવ્યું હતું, પણ માંદગી આવી ગયા પછી દરેક જણે એને ત્રિવક્રા ત્રણ અંગે વાંકી કહીને બોલાવવા માંડી એટલે એણે પણ પોતાને માટે એ જ નામ સ્વીકારી લીધું. એ પોતે જ પોતાની વિરૂપતાની હાંસી ઉડાવતી, બીજા એનો ઉપહાસ કરતા ત્યારે એ પોતે પણ એમાં સામેલ થતી અને પોતાની જાતને ઉલ્લેખ બીજાઓ કરતાં પણ વધારે તિરસ્કારથી કરતી એટલે એ બધાની પ્રિય થઈ પડી હતી. કંસને મજાક મસ્કરી ગમતા નહીં. એ ભાગ્યે જ હસતો, છતાં ત્રિવક્રા જ્યારે પોતાની જાતની પોતે જ ઠેકડી ઉડાવતી ત્યારે તો એ પણ હસી પડતો. પરંતુ આ બાહ્ય વિનોદપરાયણતાની પાછળ જે ગુપ્ત રહસ્ય રહેલું હતું તે તો એ એકલી જ જાણતી હતી. એ જાણતી હતી કે આ ડોક જો વાંકી થઈ ગઈ ન હોત તો પોતાનું મુખ ખરેખર સુંદર લાગત, ખૂંદ ન નીકળી હોત તો એના શરીરની શોભા કંઈ ઓર જ હોત, ઘૂંટણ જળાઈ ગયા ન હોત તો એની ચાલ કેવી મોહક બનત. સુંદરમાં સુંદર રાજકન્યાઓ કરતાં પણ પોતે વધારે દેખાવડી હતી એમ એનું મન સાક્ષી પૂરતું હતું. આ જ એનું ગુપ્ત રહસ્ય હતું અને કોઈના પણ આગળ એ પોતાના એ રહસ્યનો સ્ફોટ કરવા ઈચ્છતી નહોતી. તેમજ આ બધી ભ્રમણા છે એમ માનવા પણ તે તૈયાર નહોતી. આથી કોઈકવાર કોઈક આરસી આગળથી એને પસાર થવું પડતું ત્યારે રખેને પોતે સુંદર છે એવી પોતાની માન્યતાને જતી કરવી પડે એવા ભયથી એ આંખો બંધ કરી દેતી અને રાત્રે પથારીમાં પડ્યા પડ્યા તે પોતે કેટલી સુંદર છે તેનો વિચાર કર્યા કરતી. પછી પોતાના ઈષ્ટદેવ ભગવાન શંકરની એ પ્રાર્થના કરતી કે હે ભગવાન, હું ખરેખર સર્વાંગે કેવી સુંદર છું તે બીજાઓને પણ જોઈ શકે એવું કંઈક કર. વર્ષોના વર્ષો સુધી દરેક રાત્રિએ આ પ્રમાણે શંકરની પ્રાર્થના કરીને ત્રિવક્રાને લગભગ ખાતરી થઈ ગઈ હતી કે અત્યાર સુધી પોતાને સાચા સ્વરૂપનું દર્શન કરાવવાનું સૌભાગ્ય જે મને હજી સુધી મળ્યું નહોતું તેમને ભગવાન મહાદેવની કૃપાથી હવે એવું સૌભાગ્ય સાંપડશે. સૌનો તારણહાર દેવકીનો આઠમો પુત્ર જીવતો છે એવી વાત 3 દિવસ પહેલાં એના કાને આવી હતી. એ સાંભળીને એ આશામાં ને આશામાં એ લગભગ ગેલી બની ગઈ હતી. તારણહાર કદાચ મથુરા પણ આવી પહોંચશે અને પોતે કેવી સુંદર છે તેનું દર્શન એ બીજાઓને કરાવશે એવી આશા એના મનમાં જાગૃત થઈ અને સજલ નયને અત્યંત ગંભીરતા અને શ્રદ્ધાપૂર્વક એણે પ્રાર્થના કરી, હે દેવાધિદેવ મહાદેવ, દેવકીના પુત્રને જલ્દી મથુરા મોકલી આપ. એ આ આંધ્રા લોકોની આંખ ઉગાડશે અને હું ત્રિવક્રા નહીં પણ ખરેખર કેવી સુંદર છું તેનું ભાન એમને કરાવશે. અને પછી નંદનો પુત્ર મથુરા આવે છે એ સમાચાર એણે રાણીઓ પાસેથી સાંભળ્યા. નંદનો પુત્ર આવવાનો છે એમ જાણીને એ રાણીઓ આનંદમાં આવી ગઈ હતી કારણ કે સૌને ખાતરી હતી કે કંસ જલ્દીથી જ એનો નિકાલ કરી નાખશે. ત્રિવક્રાને રાણીઓની આ વાતથી ઘણો આઘાત લાગ્યો. એને તો પોતાનો તારણહાર આવી પહોંચશે એમ જાણી આનંદ સમાધિ લીધી. કૃષ્ણ મથુરા આવે છે એવા સમાચારને દરેક જણે આનંદથી વધાવી લીધા. કંસના વફાદાર માણસોને લાગ્યું કે હવે રાજ્યના એ મોટામાં મોટા શત્રુનો ટૂંક સમયમાં જ નિકાલ થઈ જશે અને પોતાના ભાગ્યોદયની આડે આવેલા વિપત્તિના વાદળા વિખરાઈ જશે. બીજે પક્ષે જે યાદવો અને મોટાભાગના પ્રજાજનો કંસથી ભય પામતા હતા અને એનો દ્વેષ કરતા હતા એવો આતુરતાપૂર્વક અને આનંદથી કૃષ્ણના આગમનની પ્રતીક્ષા કરતા હતા. કૃષ્ણએ કરેલા અદ્ભુત પરાક્રમો એમણે સાંભળ્યા હતા. રાજમહાલયમાં જાત જાતની અફવાઓ પ્રસરી રહી હતી. દેવકીનો આઠમો પુત્ર તે જ આ નંદનો પુત્ર એણે રાક્ષસોનો સંહાર કર્યો હતો, ઇન્દ્રદેવની અવગણના કરી હતી અને પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને પણ ઉચક્યો હતો. નારદે ભાખેલી ભવિષ્યવાણી મુજબ એને હાથે કંસનો વધ થવાનો છે એમ પણ ઘણા કહેતા. ત્રિવક્રાને થતું કે આ બધી વાત જો સાચી હોય તો પોતાને સ્વપ્નમાં જે દેવના દર્શન થતા તે આ નંદનો પુત્ર જ હોવો જોઈએ. 3 દિવસ સુધી નિંદ્રા ન આવવા છતાં ત્રિવક્રાની ચાલમાં ઉત્સાહ અને એના હાસ્યમાં આનંદ ઉભરાઈ રહ્યા હતા. એની પ્રાર્થનાને સફર કરવા સારું પ્રભુ પોતે પધારવાના છે જેની એ અધિરાયથી પ્રતીક્ષા કર્યા કરતી હતી. તે તો પોતે હવે આવી પહોંચશે એ પ્રકારના સ્વપ્નો દિવસભર એ નિરખ્યા કરતી. જીવનના આ પરમ ઉત્સવના પ્રસંગને માટે એણે તૈયારી કરવા માંડી. રખેને લોકો મજાક કરશે એવા ભયથી પહેલાં કદી પણ પહેર્યા નહોતા એવા કિંમતી વસ્ત્રો એણે બહાર કાઢ્યા, સારામાં સારા અત્તરો તૈયાર કર્યા અને એને રાખવાની રૂપાની પેટીમાં ઘસી ઘસીને આરસની જેવી ચરકતી બનાવી. એક દિવસ સાંજે ખબર મળી કે નંદના બંને પુત્રો મથુરા આવી પહોંચ્યા છે અને ઋષિના સરદાર અક્રૂરને ત્યાં ઉતર્યા છે. એ રાત્રે મહેલમાં ભારે ધમાલ મચી ગઈ. લોકોની આવજા એકદમ વધી પડી. અક્રૂર, પ્રગોદ અને કંસના વિશ્વાસુ ખાંધિયાઓ રુદ્રધન અને અદ એ સૌ એક પછી એક આવીને કંસ સાથે ગુપ્ત મંત્રણા કરી ગયા. ત્રિવક્રાને પ્રગોદ માટે માન હતું, પણ અક્રૂર એને ગમતા નહીં, કારણ કે એની પાસેથી અત્તર લેવાની એણે ના પાડી હતી. મગધના રાજકુમારનો એ દ્વેષ કરતી હતી, કારણ કે એ હંમેશા એના અત્તરને સુગંધી દ્રવ્યો વિશે ફરિયાદ કરતો. શહેરમાં કેટલાક માણસોને છૂટથી શસ્ત્રો આપવામાં આવ્યા છે એમ એ રાત્રે એના સાંભળવામાં આવ્યું. મહેલમાંની રાણીઓના મન પણ ક્ષુબ્ધ બની ગયા હતા. યાદવ સરદારો રહેતા હતા ત્યાંનું વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોના મનને અશાંત કરી મૂકે એવી અફવા પ્રસરી રહી હતી. વૃદ્ધ બાહુક, અંધક અને તેનો પુત્ર ગુમ થઈ ગયા છે. મહેલમાં જ એમના ખૂન કરવામાં આવ્યા છે. ત્રિવક્રાને લાગ્યું કે આ બધી વાતને નંદના પુત્ર આવ્યા તેની સાથે કોઈને કોઈ પ્રકારનો સંબંધ હોવો જોઈએ. બીજા દિવસે ત્રિવક્રા સવારમાં ખૂબ વહેલી ઉઠી અને કંસને તેમજ રાણીઓને અત્તર તથા સુગંધી દ્રવ્ય આપી આવી અને પછી બીજા બધા કામ પોતાના હાથ નીચેના માણસોને સોંપી એ મહેલ બહાર નીકળી ગઈ. હાથમાં રૂપાની ચમકતી અત્તરની પેટી લઈને એ અક્રૂરના મહેલ તરફ જવા નીકળી. રસ્તામાં એણે લોકોના ટોળે ટોળા શહેરના મુખ્ય બજાર તરફ જતા જોયા. અનેક તરુણ યાદવો પણ ઉતાવળી ચાલે એ જ દિશામાં જતા એને દેખાયા. એને જોઈને જેમનાથી મજાક ઠઠ્ઠા કર્યા વિના રહેવાય જ નહીં એવા લોકો એના તરફ આજે નજર સરખી પણ નાખતા નહોતા. આ બધું છે શું તે જાણવાનું કુદરતી રીતે જ એનું કુતૂહલ વધી ગયું અને એ પણ ટોરામાં દાખલ થઈ ગઈ. રાજ્યના રંગારાની દુકાન આગળ લોકોનું મોટું ટોળું ભેગું થયું હતું. એ રંગારો કંઈ જેવો તેવો માણસ નહોતો. કંસના, એની રાણીઓના તેમજ મહેલના મોટા મોટા અધિકારીઓના વસ્ત્રોને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ રંગીને નવા જેવા બનાવી આપવાનું મહત્વનું કાર્ય એની દેખરેખ હેઠળ કરવામાં આવતું હતું. ત્રિવક્રા ટોરામાંના લોકોને ધક્કા મારતી અને ધક્કા ખાનારની ગારોની પરવા કર્યા વગર આગળ વધી દુકાન નજીક પહોંચી ગઈ. ત્યાં જઈને એણે જોયું તો બે છોકરાઓ અને દુકાનદાર વચ્ચે કંઈક રકઝક ચાલી રહી હતી. છોકરાઓને તાજા રંગેલા કપડાં જોઈતા હતા. રંગારો ખૂબ જ ગુસ્સે થઈને એમને ગારો બાંધતો હતો. ઘનશ્યામ વર્ણના નાના બાળક તરફ હાથ ઉગામીને બરાડો પાડીને એ બોલી ઉઠ્યો, ગામડાના ગમાર જેને મારવા માટે એણે હાથ ઉગામ્યો હતો તે છોકરાએ પાછળ ખસી જઈને એનો ઘા ચૂકવ્યો અને પછી પેલા પડછંદ રંગારા પર અણધાર્યા બળથી પ્રહાર કર્યો. પ્રહાર અચૂક નીવડ્યો. બેભાન થઈને રંગારો જમીન પર ઢળી પડ્યો. એક ગુંડાનો આવો પરાભવ થયેલો જોઈ ત્યાં ભેગા થયેલા લોકોને ખૂબ મજા પડી. કેટલાક તરુણોએ તો જમીન પર બેભાન થઈને ઢળી પડેલા એના શરીર પર લાતો પણ મારી. લોકો એને ગારો દેતા હતા. તેમાં ત્રિવક્રાએ સાથ પુરાવ્યો. પોતે આવો પડછંડ થઈને નાના છોકરાઓ સાથે લડવા તૈયાર થઈ જાય એ કેવું કહેવાય? છોકરાઓએ શાંતિથી દુકાનમાં દાખલ થઈને પોતાને ગમતા કપડાં કાઢીને પહેરી લીધા. આ છોકરાઓ છે કોણ? ત્રિવક્રાએ બાજુમાં ઉભેલા માણસને પૂછ્યું. ખબર નથી તને? વૃંદાવનના સરદાર નંદના એ પુત્રો છે, એણે જવાબ આપ્યો. ત્રિવક્રાનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. રંગારો એને ગારો કેમ દેતો હતો? એણે પ્રશ્ન કર્યો. પહેરવા માટે સરસ કપડાં છોકરાઓ એની પાસેથી માંગતા હતા, કહેતા હતા કે અમને ધનુર્યજ્ઞમાં હાજરી આપવા સારું કંસે બોલાવ્યા છે અને સારા કપડાં પહેર્યા વિના ત્યાં અમારાથી જવાયસી રીતે, બીજા મનુષ્યએ ખુલાસો કર્યો. છોકરાઓ બહુ સારા દેખાય છે, ત્રિવક્રાએ કહ્યું. કેવા ફક્કડ છે એ છોકરાઓ, એ ગોવારો, પણ કેવા ગૌરવપૂર્વક વર્તે છે, પેલા મનુષ્યએ કહ્યું. એ ગુંડાને પેલાએ બરાબર સ્વાદ ચખાડ્યો. વાહ, સો પ્રહાર કર્યો એણે, એ જ લાગનો હતો. એ પોતાને એ કંસ જ માની બેઠો હતો. રાજા જાણશે તો બહુ ગુસ્સે થશે, ત્રિવક્રાએ કહ્યું. ભલે ને થાય, છોકરાઓ બહુ બહાદુર છે, કોઈના એક ગુસ્સાની પરવા કરે એવા નથી, બીજા એક જણે કહ્યું. દેવોના જેવા વસ્ત્રો પરિધાન કરીને છોકરાઓ બહાર આવ્યા. મોટા છોકરાએ નીલ રંગના વસ્ત્રો પહેર્યા હતા. સુંદર વાંકડિયા વારવાળા નાના છોકરાએ પીરા રંગના કપડાં પહેર્યા હતા. એને કપડાંનો ભારે શોખ હોય એમ લાગતું હતું. પોતાના જૂના ફેંટામાંથી મોરપીંછ કાઢી લઈને નવીન ધારણ કરેલ સોનેરી મુગટમાં ખોસ્યું હતું. છોકરાઓને દુકાનની બહાર આવતા જોઈને લોકોએ હર્ષનાદથી તેમને આવકાર આપ્યો. સામે આવેલી ફૂલની દુકાનમાંથી મારીએ આવીને વિરલ પુષ્પોની માળાઓ એમના આગળ ધરી. આભારપૂર્વક છોકરાઓએ એ માળાઓ સ્વીકારી લીધી. નાના છોકરાએ હેઠથી પીઠ થાબડીને એને ધન્યવાદ આપ્યો. નાના છોકરાને જોઈને ત્રિવક્રા મુગ્ધ બની ગઈ હતી. ત્યાં ઊભા રહેલા સૌ તરફ આનંદથી ચમકતી આંખ એ સૌ જાણે પોતે મિત્ર ગણતો હોય તેમ જોઈ રહ્યો હતો. એના અર્ધ વિકસિત હોઠ ઉપર ફરકી રહેલું સ્મિત જાણે પોતાને માટે જ ન હોય એમ ત્રિવક્રાને લાગ્યું. બાજુમાં ઊભેલા એકજણને દૂર ખસેડી અત્યંત ભાવોદ્રેકથી ધબકતા હૃદયે એ આગળ વધી. વર્ષોથી હૈયામાં પૂરી રાખેલી આશા ફરશે ખરી? નંદના કુમાર કૃષ્ણ, તમારી પાસે હું આવી છું. પ્રભુ, હું તમારી જ વાટ વર્ષોથી જોતી હતી. અસહાય ભાવ આવેશથી રુદ્ર થઈ ગયેલા કંઠે એણે કહ્યું. કૃષ્ણ સમક્ષ પ્રણિપાત કરવાને મથતી એ ખુંદી છોકરીની વિચિત્ર અંગભંગીને જોઈને લોકો હસવા લાગ્યા. તું અમારી વાટ જોતી હતી? કૃષ્ણે પૂછ્યું. વાહ, કેવું સરસ! પણ અમે આવવાના છીએ એમ તે જાણ્યું ક્યાંથી? તમે પ્રભુ આવવાના જ છો એ હું જાણતી હતી. એ માટે તો વર્ષો સુધી રોજ રાત્રે પ્રાર્થના કરતી હતી. તમારે માટે અત્તરને સુગંધી દ્રવ્યો પણ લેતી આવી છું. ત્રિવક્રાએ જવાબ દીધો. તું કોણ છે બેન? કૃષ્ણએ પૂછ્યું. મારું નામ ત્રિવક્રા. હું મહેલના માણસો માટે અત્તર અને સુગંધી દ્રવ્યો તૈયાર કરવાનું કામ કરું છું. પણ મારા ઉત્તમ અત્તર અને દ્રવ્યો પ્રભુ ભક્ત તમારે માટે જ રાખ્યા છે, એણે જવાબ આપ્યો. કૃષ્ણના સુંદર ઓઠ પર સ્મિત ફરકી ઉઠ્યું. તે જોઈને ત્રિવક્રાનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. એ સ્મિત પોતાને માટે જ હોય એમ એને લાગ્યું. જેના સ્વપ્નો એ સેવતી હતી તે જ ઈષ્ટદેવ એ હતા એમ એને પ્રતીતિ થઈ. પેટીમાંથી અત્તર કાઢીને એણે કૃષ્ણના હાથ તથા ગાલ પર લગાડ્યું. એના કપાળ પર ચંદન ચોપડ્યું. પછી બલરામને શરીરે પણ એ જ રીતે એણે અત્તર તથા ચંદન લગાડ્યા. બાર સુલભ કુતૂહલથી આ અપરિચિત વાસ લઈને એણે આનંદ પ્રદર્શિત કર્યા. પછી પ્રયત્ન કરીને ત્રિવ્રક્રા કૃષ્ણને પગે પડી, માથું એના ચરણમાં મૂકીને કરુણ સ્વરે બોલી, પ્રભુ પ્રભુ, હું કેટલી બધી કદરૂપી છું, આથી વધારે કંઈ પણ એનાથી બોલી શકાયું નહીં. હૃદયમાં સંગ્રી રાખેલી આશા ડૂસકા પર ડૂસકા ભરી એ વ્યક્ત કરવા લાગી, તું કદરૂપી નથી, હે તાર માતા જેવું વાત્સલ્ય દર્શાવતા કૃષ્ણએ કહ્યું. એણે નીચા નમીને જમીન પરથી ત્રિવક્રાને ઊભી કરી. બહેન, કોણ કહે છે કે તું સુંદર નથી? તું સુંદર જ છે, સત્તાવાહી સ્વરે એણે કહ્યું. ત્રિવક્રા જમીન પરથી ઊભી થઈ અને હંમેશ જે રીતે ઊભી રહેતી હતી તે રીતે ઊભા રહેવાનો એણે પ્રયત્ન કર્યો, પણ જાણે વિચિત્ર પ્રકારનો અનુભવ થતો હોય એમ એને લાગ્યું. કોઈક અજાણી શક્તિનો સંચાર પોતાના દેહમાં થઈ રહ્યો હોય એવી લાગણી એને થઈ આવી. ટટ્ટાર ઊભા રહેવા માટે એણે પ્રયત્ન કર્યો અને એ પ્રયત્ન સફળ પણ થયો. પગો લંબાવી એણે સીધા કરવા પ્રયત્ન કર્યો અને એના રાટા પગ સીધા થઈ ગયા. આ બધું શું બની ગયું એનો એકાએક એને ખ્યાલ આવ્યો. સભ્યશ્રીની આચાર મર્યાદા એ વિસરી ગઈ અને આનંદથી કૂદવા લાગી. આશ્ચર્યથી આવાક બની ત્યાં ઊભેલા લોકો એને જોઈ રહ્યા. પ્રભુ, તમે તો સુંદર અને સ્વસ્થ બનાવી દીધી, એમ બોલીને એ ફરી કૃષ્ણના પગમાં પડી અને અપાર આભારની લાગણીથી પોતાના દીર્ઘ કેશ કલાપ વડે એના પગ લૂછવા લાગી.